તારીખ 30/5/1996 દિવસે પૂજ્યભાઈ શ્રી શશીભાઈ દ્વારા ભાવનગરમાં થયેલ તત્વચર્ચા.
તમારો આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી દીપચિંદ એ બહુ સારી વાત કરી છે. જેને મોરને જોવાનું પ્રયોજન છે એ અરીસાને ભૂલી જશે. મોર નકળા તમને નાખતો હશે અને એનું પ્રતિબિંબ અરીસામાં પડતું હશે તો મોર ઉપર મોરના મૃત્યુ ઉપર આસક્ત થશે જ એ જોનારો એ અરીસાને ભૂલી જશે. શું મોર નાખતો હતો, શું મોરે કળા કરી છે, એવો સરસ સુંદર મોર હતો એ મોરને જોતો. ત્યાં મોર હજી જ નથી, ત્યાં મોર નો એક અંશ નથી, મોર નથી, મોર નો કોઈ અંશ પણ નથી. એક વખતે અરીસાને જોવાનું જેનું પ્રયોજન છે એ અરીસાને જોશે કે આ ચોખ્ખો અરીસો છે, ઘણું સરસ પ્રતિબિંબ પડે છે, અરીસો ઘણો સારો લાગે છે. તો અરીસાને જોવાના પ્રતિબિંબ જોવાના પ્રયોજન વાળો મોરને ગમે કરી દે છે. જ્ઞાનમાં જ્ઞાનને જોવા વાળો જ્ઞાન સામાન્યને પકડી લીધું છે, જ્ઞાનમાં જ્ઞેથી આસક્ત થયેલો જ્ઞાનને છૂટી જાય, જ્ઞાન સામાન્યને ભૂલી જાય. એ દ્રષ્ટાંત માટે એમને મોરની વાત કીધી હતી. વધારે સ્થૂળતાથી થોડી વાતને સમજમાં લઈ લેતો કે મોરમાં જે લીન થયો તે અરીસામાં લીન નહીં થઈ શકે અને અરીસામાં લીનતા કરશે તે મોરમાં લીન નહીં થઈ શકે. એમ જ્ઞાન વિશેષમાં લીન થશે તે જ્ઞાકાર માલિન થઈ જશે, જ્ઞાન સામાન્ય માલિન થશે તે જ્ઞાકાર ને છોડી જશે. બેમાં એક સાથે એક જ જગ્યાએ હોવા છતાં નહીં થવાય, પણ આમાં થોડું પ્રેક્ટિસ માંગે છે. વસ્તુની સમજ આટલી ઊંડી લઈ જવી પડે છે કે ભાઈ ત્યાં જ્ઞાકાર હોવા છતાં જ્ઞાકાર વિનાનું જ્ઞાન ક્યાં છે અહીં સુધી સમજને લઈ જવી પડે. મોરનું પ્રતિબિંબ હોવા છતાં પ્રતિબિંબ વિનાની અવસ્થા કેવી ત્યાં સુધી જ્ઞાનને લંબાવવું પડે છે. એવી રીતે એટલું સમજમાં લઈને પછી પણ એની પ્રેક્ટિસ કરવામાં આવે. પ્રેક્ટિસ કેવી રીતે કરવી? શરીરની વેદના છે, મુખ લાગે છે, સરસ લાગે છે, ગરમી લાગે છે, ઠંડી લાગે છે, અસાતાની વેદના કાંઈ પણ થાય, જ્ઞાનમાં એનું પ્રતિબિંબ પડે છે. અમુક પ્રકારની વેદના ઉત્પન્ન થઈ એમ જ્ઞાનમાં પ્રતિબિંબ પડે. તો જ્ઞાન સામાન્ય હતું ત્યાં એ પ્રતિબિંબ આવ્યું. કોઈ જ્ઞેયની અહીંયા પહોંચ નથી, જેમ મોરની પહોંચ અરીસામાં નથી. મોરનું પ્રતિબિંબ હતું પણ મોર તો એક અંશે પણ ત્યાં નહોતો, કોઈ મોરનો હોય કોઈ ભાગ ક્યાંય કાંઈ નહોતો. એમ કોઈ જ્ઞેયનો જ્ઞાનમાં અંશ માત્ર નથી, કોઈ અંશે પણ જ્ઞાનમાં કોઈ જ્ઞેય નથી. વળી જે વેદના જણાય તે પણ સામાન્યમાં નથી. સામાન્યમાં એ ત્રિકાળીમાં તો પહોંચ નથી જ, કેમ કે એ તો શક્તિરૂપ તત્વ છે, પણ વિશેષ વ્યક્તિરૂપ છે ત્યાં પણ સામાન્ય છે, ત્યાં વિશેષ નથી, વિશેષ છે એમાં સામાન્ય નથી. અત્યારે તો આ ટેલિવિઝનનો પડદો જોઈએ છે, સ્ક્રીન છે ને ટેલિવિઝનમાં, પિક્ચર ટ્યુબનો આગળનો ભાગ, તો કેટલા એની અંદર ચિત્રો આવે છે એક જ ક્ષેત્રની અંદર. તો મૂળ જે ક્ષેત્ર છે એ એમને એમ રહે છે, ભલે ચિત્રો આવે છે અને જાય છે, નવા નવા ચિત્રો એના ઉપર ઉઠશે છે, પણ મૂળ જે એનું ક્ષેત્ર છે ચિત્ર વગર મૂળ એમને જ રહે છે. એ ચિત્ર છે ત્યારે એને એમ જોવું છે, ચિત્ર નથી ત્યારે તો ચોખ્ખું દેખાય એમાં સવાલ નથી. પણ જ્ઞાનમાં અન્ય જ્ઞાનનું પ્રતિબિંબ અનિવાર્ય છે, અનિવાર્ય ન શકાય એવી ચીજ છે. પરિસોહળની સામે ચીજ આવે તો એમાં પ્રતિબિંબ તમે કેવી રીતે ન પડે, એમ કેવી રીતે એને રોકી કેવી રીતે શકો? પડતું પ્રતિબિંબ પડતું નહીં રોકી શકો. એમ જ્ઞાનમાં અન્ય જ્ઞાનનું પ્રતિબિંબ અનિવાર્ય છે, તો પણ એને પ્રતિબિંબ વિનાની સામાન્ય દશાથી જોવું, આ જ્ઞાનની કળા ટેકનિક જે છે એ આટલી જ છે. આને એ જો જોતા આવડે તો સામાન્યનો આવિર્ભાવ થતા વિશેષનો તેરો ભાવ થશે, અને સામાન્ય આવિર્ણનો આવિર્ભાવ થતા જ્ઞાન માત્રનો અનુભવ થશે, જ્ઞાન એના વેદનથી અનુભવમાં આવશે, અને એ જ્ઞાનાનુભૂતિ વેદાત્માની ભૂતિ છે. સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે, સ્વપણે અનુભવાતું જ્ઞાન આત્મા છે. આ જ જ્ઞાનની કળા છે, આ જ્ઞાનની કળા છે, એમની આ જ મોક્ષની કળા છે. બહુ સુખ
વિશેષના પર્યાય કૃષ્ણ વિશેષ દેવ.
હા, એક પર્યાય વિશેષના બે ભાવ છે, એમાં એક સાથે બે ભાવ છે. આમ તો આખા પદાર્થમાં પર્યાયનું એક વિશેષ અંગ છે, પણ હવે એમાં બે ભાગ. આ તો જૈન દર્શન છે, સામાન્યમાં કારણ શુદ્ધ પર્યાય કાઢી ગયું છે. પરિણામ પરમ પરિણામ ભાવ તો એક અખંડ ભાવ છે, છતાં વર્તમાન અવલંબન ઉપર થઈ અને કારણ શુદ્ધ પર્યાયનો નવો ભેદ નિયમ સામે 15મી ગાથામાં ટીકાકાર મુનિરાજે એ ભેદ વર્ણ્યો. તો આમાં શું છે કે અંદર જતા પછી અંદર ને અંદર ભેદ જોવાના રહીએ છીએ. આમ તો દ્રઢ પર્યાય અખંડ અભેદ છે, કઈ કટકા નથી કરી શકાતા, એક પર્યાયને જુદો કટકો નથી પાડી શકાતો. અરીસાના દળથી અરીસાની સપાટી કેટલી દૂર છે? અરીસાનું જે દળ છે, કાચનું દળ, એનાથી એની સપાટી કેટલી દૂર છે? તો અભેદ જ છે એની સાથે, છતાં તત્વદ્રષ્ટિએ તો અંદર ને અંદર ભેદ પાડી શકાય છે. આવું સૂક્ષ્મ ભેદ પ્રભેદનું જ્ઞાન જૈન દર્શનમાં છે. એટલા બધા ભેદ પ્રભેદમાં પહોંચ્યા પછી જૈન દર્શનમાં ગુણાત ખાય છે આ વિષય કે પરમાત્મા પ્રયોજન અભેદ અનુભવમાં છે. ભેદ તો વસ્તુના કોન્સ્ટિટ્યુશનને, વસ્તુના બંધારણને, વસ્તુના સ્વરૂપને જાણવા માટેના એક સાધનો છે. વસ્તુ ભેદ છે અને એનો અભેદ અનુભવ એ સમ્યક છે, અને એ પ્રયોજનભૂત છે, એનું પ્રયોજન છે. ભેદનું પ્રયોજન નહીં હોવાથી ભેદને નિરસ્ત કરવામાં આવે છે, અનુભવ કાઢે એનો અસ્ત કરી દેવામાં આવે છે. આ વિશેષતા છે. એવું ઘણા તબક્કા એવા છે. જી પર્યાયમાં થાય છે, જ્ઞાન સ્વપર પ્રકાશક છે, પણ પર પદાર્થનો અનુભવ થઈ શકતો નથી. પર પદાર્થ તેમાં આવતો નહીં હોવાથી તેનો અનુભવ થઈ શકતો નથી. તેનું જ્ઞાન થઈ શકે છે, પણ તેનો અનુભવ નથી થઈ શકતો. જ્ઞાન થવો અને અનુભવ થવો બે જુદી જુદી વાત છે. જ્ઞાન સ્વપર પ્રકાશક છે, પણ અનુભવના દ્રષ્ટિકોણથી જ્ઞાનને તપાસવામાં આવે કે વિચારવામાં આવે તો જ્ઞાન સ્વના અનુભવ માત્રનું છે, પરનો અનુભવ જ્ઞાનમાં કદી થઈ શકે નહીં, અવકાશ જ નથી. એટલે સ્વ પર પ્રકાશક છે, પણ સ્વ પર અનુભવી નથી, સ્વ પર વેદનવાળું નથી, માત્ર સ્વના વેદનવાળું છે, એમ છે. એટલે બેનો ખીચડો કરે છે, સ્વ પર પ્રકાશક ને સ્વ પર અનુભવનો ખીચડો કરે છે. ત્યાં બેમાંથી એક વિશેષ સ્પષ્ટ ન થાય. વેદન જુદી વસ્તુ છે, જાણવું બીજી વસ્તુ છે. પ્રતિબિંબ માત્ર પડવું તેને જાણવું કહે છે. વેદનું ટુકડું બની શકે છે, ભિન્ન પદાર્થનો વેદન કે અનુભવ બની શકે. ગુરુદેવ સાદી ભાષામાં સમજાવતા કે અજ્ઞાની પણ લાડવો ખાઈ શકતો નથી, એનો અર્થ શું કે લાડવાનો અનુભવ કરી શકતો નથી, ખાઈ શકતો નથી એટલે અનુભવ કરી શકતો નથી, એમ કે આત્માને ઓળખવા માટે લક્ષણ ની વાત છે. જ્ઞાન થી આત્મા ઓળખાય છે, કયા જ્ઞાન થી ઓળખાય છે? નિરાકાર જ્ઞાન થી આત્મા ઓળખાય છે, ઇન્દ્રિય જ્ઞાન થી આત્મા ઓળખાય છે, અલ્પ જ્ઞાન થી પૂર્ણ જ્ઞાન સ્વરૂપ આત્મા ઓળખાય છે. કયા જ્ઞાન થી ઓળખાય છે? સ્વભાવ જ્ઞાન થી સ્વભાવ ઓળખાય છે. સ્વભાવ સામાન્ય સ્વરૂપે છે, અહીંયા જે જ્ઞાન સામાન્ય છે સદૃશ ભાવે. બીજી રીતે કહું તો સ્વભાવ ક્યાં વ્યક્ત છે એટલે એનું અનુમાન કે તર્ક કરવો પડતો. ઓળખાણ નજરો નજર થઈ, કોઈએ કીધેલી ઓળખાણ ન રહી, અનુમાન કરેલી ઓળખાણ ન રહી, તર્કમાં લડાવીને ઓળખાણ કરી એમ નહીં, પણ આવડ છે એમ પોતાને પોતાના ભાવથી સમજાય છે. એ વાત નહીં છે, 246 વર્ષ પર્યાયમાં જેવો વાપરો છે વ્યક્ત પર્યાયમાં જેવો છે એવો જ અવ્યક્ત બ્રહ્મમાં છે. ત્યાંથી જેવો વ્યક્ત પર્યાયમાં વ્યક્ત છે, વ્યક્ત પર્યાય અપેક્ષા એને વ્યક્ત કહીએ, અવ્યક્ત પર્યાય વિદ્રોહની અપેક્ષા એને અવ્યક્ત કહીએ, એને વ્યક્ત અવ્યક્તની અપેક્ષા ખરેખર લાગુ પડતી નથી. જેવો છે તેવો છે કે ત્યાંનો ટુકડો નથી, વ્યક્ત અવ્યક્તનો ટુકડો નથી, સહન છે સ્વભાવ, સ્વભાવ સહન છે, પણ ત્યાંથી પકડાય છે. અનંતતાનો પત્તો કેવી રીતે લાગે? અગ્નિનો એક કણ છે. હવે કોઈ પ્રશ્ન પૂછે કે આ અગ્નિનો કણિયો કેટલા લાકડાને મળે, કેટલા ઘાસને મળે, ઘાસની ગાંસડીઓ અને રૂને લાસડીઓ ગુરુના ટોકડા મીટર કેટલાને બાળે? એકને બાળે, લાખને બાળે, કરોડને બાળે, બધને બાળે? તો જેટલા હોય એટલાને બાળે. તો એની શક્તિ માપી કણિયા તો એટલો છે, શક્તિ કણિયાને આધારિત માપી તો ખરી, પણ છતાં કણિયા જેવી શક્તિ શક્તિ તો કણિયામાંથી કેટલી પકડી? એની જેટલી અનંતતા છે એટલી પકડી. એવી રીતે અહીંયા અનંતતા પકડાય છે સામર્થ્ય. હું જ્ઞાન સ્વભાવી છું, જ્ઞાન સ્વરૂપી છું, અને જો મારામાં જ્ઞાન છે તો આ જ્ઞાનનો કણિયો મારી અનંત જ્ઞાન શક્તિને બતાવી રહ્યો છે, કહી રહ્યો છે, સમજાવી રહ્યો છે, દેખાડી રહ્યો છે, દેખવું મારે છે. બસ પોતાનો અનંત સામર્થ્ય જેને પત્તો લાગે દેખાઈ જાય એને તરત ખ્યાલ આવે છે, પણ મને કોઈના અવલંબન ને કોઈની અપેક્ષાને મને જરૂર નથી, કોઈના અવલંબન ને કે કોઈની અપેક્ષાને આ જગતમાં હવે મારે જરૂર નથી. ત્યાં તો વિશેષતા બીજી પણ ભજે છે કે અકષાય સ્વરૂપે હોવાથી, ધ્યાન સામાન્ય પોતે કષાયના અભાવ સ્વભાવે હોવાથી, જે કષાયમાં દુઃખનો અનુભવ થઈ રહ્યો છે એ જ્ઞાન સામાન્યમાં દુઃખ રહિતપણાનો એટલે સુખ પણ સુખરૂપે એ જણાય છે. હજી ઓળખવામાં સુખરૂપે ઓળખાય છે તો જ્ઞાનનું રૂપ શું? એ જ્ઞાનનું રૂપ સુખ, એમ કોઈ મને ઓળખ હોય તો એ વ્યક્તિને રૂપ ખ્યાલ માં લેવો પડે તો બરાબર એનો ચહેરો મારો દેહ બરાબર આખો ઊંચો નીચો જાડો થતો બધું આત્મા નું રૂપ આવી ગયું. રૂપ કહેતા આખું બધું આવી ગયું એની અંદર, એ રૂપ છે બધા. એમ જ્ઞાન નું રૂપ સુખ છે અને એ જે સુખ છે એની પણ અનંતતા નો પ્રસંગ. ત્યારે આ જીવની પરિણતિ સુખ માટે અનંતકાળથી અનંત ઠેકાણે આથડે છે, જાવા નાખે છે અને બધી માર ખાય છે, ત્યાંથી સુખ મળતું નથી. હેરાન પરેશાન છે સુખ માટે. એ જયારે એને પત્તો લાગ્યો કે મારું અનંત સુખ પણ મારામાં, એવી સુખની અપેક્ષિત વૃત્તિ, જે જે વૃત્તિમાં સુખની અપેક્ષા છે એ ચાલી રહી કે ભૂખ્યો હોય ને ભોજન પીરસો તો એ ખાધા વગર રહી કેવી રીતે, જો એને ભૂખ લાગી હોય તો પકડીને પ્રાણ છૂટે એવી તૃષા લાગી હોય, ઠંડુ ખાતરનું પાણી સામે હોય તો પીધા વગર અક્રાંતિ અને એને પીએ કે ખાય. એટલી બધી તૃષા અને ભૂખ હોય અક્રાંતિ હોવા મારે ગુજરાતીમાં દુષ્કાળમાંથી આવેલો એને અક્રાંતિ હોય, આક્રમણ કરીને એ ખાય કે પીએ, એ કેમ કે વેદનામાં આવું હોય છે. એમાં અનંતકાળથી સુખની વેદનામાં જો જે ઉભો છે સુખ મળતો એને અનંત સુખનો ભંડારનો તત્વ લાગ્યો, ખાણનો તત્વ લાગ્યો, કેટલી ઝડપ કરે છે. સ્વરૂપ નિષ્ઠ પછી પુરુષાર્થ એનો પુરુષાર્થ ફાયદો જેને સ્વરૂપ નિશ્ચિત થયો એને ચૈતન્યગીરીની સ્ફૂર્ણા જાગૃત અને જેને માત્ર શાસ્ત્રથી પરલક્ષી જ્ઞાનમાં આત્માનું જાણપણ ઇન્ફોર્મેશન માહિતી મેળવી કે આત્મા દ્રવ્ય પર્યાયથી આવો છે, દ્રવ ક્ષેત્રકાળ ભાવથી આવો છે, ઉત્પાદનથી આવો છે, પણ ઓળખાણ નથી થઈ, એને પ્રશ્ન ઉપસ્થિત રહેશે કે આત્માને તો ખબર પડી કે આત્મા આવો છે, જ્ઞાન સ્વરૂપે છે, આનંદ સ્વરૂપે છે, આનંદ ગુણ સ્વરૂપે છે, પણ હવે પુરુષાર્થ કેવી રીતે કરવો એ પ્રશ્ન એને ઉભો રહેશે. સમજ્યા પછી, ખ્યાલમાં આવ્યા પછી એને એ પ્રશ્ન હંમેશા ઉપસ્થિત રહેશે, એમાં પુરુષાર્થ કરવો કેવી રીતે. અને જેને ઓળખાણ થશે એને પુરુષાર્થ ઉપડ્યા વિના રહેશે નહીં. કોઈ લાભનો પ્રસંગ બને તો હરખ કેમ કરવો એનું ટ્યુશન લેવા જવું પડતું નથી કે એનું હરખમાં શિક્ષણ લેવા જવું પડતું નથી, અને કોઈ શોકનો પ્રસંગ બને તો રોવું કેવી રીતે એના માટે કોઈ વર્ગ નથી હોતા કે ભાઈ અમુક વર્ગમાં તમે રોતા છે તો વ્યવસ્થા છે, એ તો વેદનનો પ્રસંગ છે. સહેજ જેવું ખબર પડી એવું શરૂ થઈ જ જાય, જે બાજુ એવો પુરુષાર્થનો વિષય એવો છે, વસ્તુને ખબર પડે બીજું વસ્તુ. બસ કોઈ પણ રીતે સ્વરૂપ નિશ્ચયની દિશામાં આગળ વધવું જોઈએ, અથવા બુદ્ધિપૂર્વકનો પ્રયત્ન સ્વરૂપ નિશ્ચય કરવાનો પહેલાં એને હોવો જોઈએ. સ્વરૂપ નિશ્ચય થતાં પુરુષાર્થ આદિની પર્યાય ઓટોમેટિક છે, રોકી ન શકાય. એમ રડવું રોકી ન શકાય, હસવું રોકી ન શકાય, હરખ થતો હોય, ખૂબ થતો હોય, એવું જ આ છે, રોકી ન શકે, પોતે ન રોકી શકે. બીજા બીજું તો કોઈ બાધા પહોંચાડવાનો પ્રશ્ન જ નથી, કેમ કે કોઈની પહોંચ નથી અન્ય દ્રવ્યની તો આત્મ સહજ છે.
આત્મનો અનંત ગુણ છે, જેમ જ્ઞાન ગુણમાં કલ્યાણના બે પડખા જોતા સમાન દેખ
સુખમાં ઉલટી દશા છે, દુઃખની સુખમાં ઉલટી દુઃખની દશા છે. એટલે ઉલટી દશા ઉપરથી સુરતી પકડવી એ જરા વધારે કઠિન છે, અને કારણ કે ઇન્ડાયરેક્ટ વિષય થઈ ગયો અને સિદ્ધિ આ તો ડાયરેક્ટ થઈ ગઈ. જે જ્ઞાન સામાન્ય છે એવો સ્વભાવ છે તો સિદ્ધો થઈ ગયો એને, એટલે ચકલું ગેટકું પણ ઓળખી શકે છે. શું
સમય નથી આવ્યો.
ગુરુદેવ ના કેટલા વ્યાખ્યાન એમ એમ કેમ છે? એક જ દિવસ ના વ્યાખ્યાન સાંભળીને અનુભવ સુધી પહોંચ્યા. ઓળખાણ થયું તો બહુ સહેલી છે, ઓળખાણ થયું બહુ સહેલી છે. ઓળખાણ સહેલી છે તો કેમ થતી નથી? આ એક પ્રશ્ન થવાય. દર્શન મોહનું આવરણ છે, દર્શન મોહ તીવ્ર હોય તો જ્ઞાનમાં પોતાની જ્ઞાન શક્તિની પરખ લેવી એ જ્ઞાનની ક્ષમતા નથી હોતી, એબિલિટી. તો એ પ્રકારની જે જ્ઞાનની ક્ષમતા છે અથવા નિર્મળતા છે કે જેમાં પોતાની જ શક્તિને પોતે પકડી શકે એ નથી રહેતી. કેમ કે જ્ઞાન અન્ય રંગે રંગાયેલું છે, રાગના રંગે રંગાયેલું છે. જ્યાં સુધી તારાચિત્તમાં બીજો રંગ લાગેલો હશે આત્માનો રંગ નહીં ચડે. બોલાવી એ રાગ રંગની તીવ્રતાથી દર્શનનો ઘણો ભાવ ભજવે છે અને એ પોતાને ને પોતાને પોતાનું સ્વરૂપ જોવા દેતું નથી. તો દર્શનનો બંધ થવાના પણ અનેક ઉપાયો છે. કે એક તો કોઈ સત્પુરુષ પ્રગટ હોય, વિદ્યમાન હોય, તો એની અનન્ય ભક્તિમાંથી ચાલી જાય. અત્યંત ભક્તિ એ દર્શનને બંધ થવાનો સહેલામાં સહેલો ઉપાય છે. આ શ્રીમદજી આ રહસ્ય પ્રગટ કર્યું છે. સંકેતનું કારણ કીધું 451 ના પત્રમાં. બીજા નંબરે કે તારી પોતાને સ્વરૂપ પ્રાપ્તિની તીવ્ર ભાવના, મારે એક આત્મા જ જોઈએ છે અને આ જીવનમાંથી બીજું કાંઈ જોતું નથી, આ તારી પાત્રતા પ્રગટ કરશે. પાત્રતા એ રૂઢિવાચક શબ્દ છે. શાસ્ત્ર તત્વ દ્રષ્ટિએ એને દર્શન નો મંદ થયો. દબાણો છે ચર્ચાની અંદર. એટલી બધી વેદના જે લાગી હતી સત્યને શોધવા પાછળ, કે હવે તો કાં તો સત્ય મળે તો તૃપ્તિ થાય ને, નહીં તો પ્રાણ છૂટી જાય એટલી વેદના હતી. વિકલ્પમાં દુઃખ હતું. આ બધી તૈયારી થઈ ગઈ હતી. પાત્રતામાં હતા, દર્શનનો મન થઈ ગયો, ભાવના લઈને આવ્યા હતા. આત્મા શું, મારું સ્વરૂપ શું, એની પાછળ નિર્ણય ન થતો હોય, ઓળખાણ ન થતો હોય તો વેદના પડતી હોય. માથામાં કીડા પડે, માથું ખરાબ થઈ જતું જોઈએ. પ્રયત્ન કરું છું. લોકો મને બુદ્ધિવાળો કહે છે, લોકો મને સમજદાર કહે છે, લોકો મને ડાયો કહે છે, અને હું ઓળખવા જેટલું કામ નથી કરી શકતો.
આ જ્ઞાન નહીં ની વાત છે કે આ વચન નહીં ની વાત છે? નહીં ના, બે પેઢી. એ જ્ઞાન નહીં અને એક વચન નહીં. જ્ઞાનની જુદી વસ્તુ છે, વચન નહીં જુદી વસ્તુ છે. તો અહીંયા વચન નહીંથી વાત ચાલે છે કે કેવળી વ્યવહાર નહીંથી પણ લોકાલોક પરને જાણે છે, કેવળી નિશ્ચય નહીંથી માત્ર પોતાના આત્માને જાણે છે. એમાં જ્ઞાન નહીં લાગુ નહીં પડે, કેમ કે કેવળીને તો નહીં જ હોતા નથી. નહીં તો શ્રુત જ્ઞાનનો અંશ છે, અને શ્રુત જ્ઞાન તો અલ્પ જ્ઞાન છે. ભગવાનને કેવળ જ્ઞાન છે, અને કેવળ જ્ઞાનમાં અલ્પ જ્ઞાન જેવી પ્રવૃત્તિ, નહીં વાળી પ્રવૃત્તિ હોતી નથી. તો નહીંથી જાણે છે એ વાત કેવળીને લાગુ પડતી નથી. આ સ્વપર પ્રકાશકપણાનો વિવાદ થોડો આપણા મુમુક્ષુ સમાજમાં પણ ચાલે છે. તો એકવાર હીરાભાઈ મુંબાદેવીમાં વાંચતા હતા, એ વખતની વાત છે, કેટલા વર્ષ પહેલાની. આ ગાથાઓ વાંચતા હતા ને બરાબર મારે જમવાનું થયું તો મને કે આ ગાથા તમે ફરીને લ્યો, અમે વાંચી લીધી છે પણ તમે ફરીને લ્યો. પહેલી જ આ વાત કરી કે આમાં કેવળ જ્ઞાની આ નહીંથી જાણે છે ને કેવળ જ્ઞાની આ નહીંથી જાણે છે. તો કેવળ જ્ઞાનીને નહીં નથી એ વાત પહેલાં નક્કી કરીને આપણે આગળ ચાલીએ. તો આ તો નિર્વિવાદ વાત છે કે કેવળ જ્ઞાનીને નહીં છે, એમાં કોને વિવાદ છે? કે એમાં તો વિવાદ થઈ શકે એવો વિષય નથી, કેમ કે શ્રુત જ્ઞાન જ નથી કેવળ જ્ઞાન ને, અને નહીં તો શ્રુત જ્ઞાન નો અંશ છે. અહીંયા ચોખ્ખી ભાષા પડી છે, ગાથાની ભાષા પડી છે કે જાણદી પસદી વ્યવહાર નહીં કેવળી ભગવમ, કેવળી ભગવાન વ્યવહાર નહીંથી જાણે છે, સંભમ બધાને જાણે છે. તો પછી કેવળ નાણી જાણદી પસદી નિયમેણ આત્મા, નિશ્ચય નહીં થયો તો આત્માને જાણે છે. બેનો વ્યવહાર નયણ એવો શબ્દ પડ્યો છે.
ઉપર દ્રષ્ટિ સ્થાપી આપે, એના ઉપર દ્રષ્ટિ દેવી, એનો
એવી રીતે અહિયાં લેવું કે જ્યાં
પર પ્રકાશક તે વ્યવહાર એમ કર્યું ત્યાં શબ્દ પ્રમાણે પર પ્રકાશક જે નિશ્ચય છે, પણ પણ પ્રકાશક પણ કહેવું જ્ઞાન ને તે વ્યવહાર છે. પણ પ્રકાશક પણ પોતે વ્યવહાર નથી, પર પ્રકાશક પણ જ્ઞાન ને છે એમ કહેવું તે વ્યવહાર છે. એમ કથન છે, વચન માં વ્યવહાર નહીં છે, પદાર્થ માં નહીં. જ્ઞાન નહીં તો આત્મા ની પર્યાય છે, જ્ઞાન ની પર્યાય છે, વચન નહીં તો કથન ની વાત છે, પૂતગલ ની પર્યાય છે. એટલો બધો ફેર છે. હા, બેનો વિષય જુદો જુદો છે. હવે પરનું જાણવું એવું કહેવું એમાં શું છે, કે ખરેખર એમાં નિશ્ચય શું છે, કે જ્ઞાનના માં સ્વચ્છત્વ ધર્મને લીધે પરનું પ્રતિબિંબ જ્ઞાનને માપડે છે. કઈ પર પદાર્થ વ્યાપે છે જ્ઞાનમાં, અને જ્ઞાન કઈ પર પદાર્થમાં વ્યાપે છે, તો અવ્યાપકપણું હોવા છતાં જ્ઞાનમાં જણાયું એમ કહ્યું, જ્ઞાનમાં પ્રતિબિંબેનું પડ્યું એમ કહો, તો એ વ્યાપતો નહીં હોવા છતાં, અવ્યાપક હોવા છતાં એમાં છે એમ લેવું કે વ્યવહાર છે, એમ કહેવું કે વ્યવહાર છે. સ્થિતિ તો ખરેખર એમ છે ને. હા, ત્યાં વચન વ્યવહાર છે.
સુગમ છે, ઓળખાણ થવી સુગમ છે, પણ તૈયારી હોય તો પોતાની તૈયારી ન હોય, કોઈ ત્રણ કાળમાં આનંદ કાળમાં કોઈ નહીં કરી દે, બીજા કોઈ કરી દે વસ્તુ. શાસ્ત્ર તો વસ્તુ કે રાજદ્રષ્ટિની ચીજ છે, પણ કે એનામાં ચેતન અમે પણ તારી જેમ દુઃખી હતા, આ છોડતા હતા, પરિભ્રમણ કરતા હતા, કેવા કેવા અવતાર જીવડા જોવા મળે, જીવડા જોવા મળે. વાસ્તવિકતા સમજીને શક્તિ નો ઉપયોગ કર્યો, તોડે અને શીત રોગનું નિદાન પાકું કરી દે, પાકો બાંધી દે, ન તૂટે એવો એ મનુષ્યમાં પૂરી શક્યતા છે. એટલે એની કિંમત ન થઈ શકે એટલે છે મનુષ્યપણા, અને એની તો ફૂટી બદામ જતી રહે છે, ફૂટી કોડી જતી રહે છે. બધા સંયોગ પાછળ છે, ત્રીજું તો સંયોગ પાછળ છે. ખાવું પીવું પેટ ભરવું શું છે, શું પ્રાણીઓનું, બીજું જગતના પ્રાણીઓનું બીજું શું છે, પિંડ હાથમાં આવી ગયો. જ્ઞાન અને સુખ બેનું સ્વરૂપ સ્પષ્ટ થાય છે. બાકી આનંદ ગુણ છે. આનંદ ગુણ ના નામ તો છે, સંદાન નથી, છતાં આનંદ ગુણ નો કોઈ
આવી જાય, ઓળખાઈ જાય,
આખી વસ્તુ ઓળખાય.
સોનામાં
જે આપણું મેટલનું વિજ્ઞાન છે એ ભલે સ્વામી ન ભણ્યા હોય અને કોઈ મેટલની વિજ્ઞાનની પરીક્ષા પાસ થઈ અને એની ડિગ્રી લઈને આવ્યો હોય અને એમ કે સોનામાં આટલા આટલા તત્વો છે, આટલા આટલા એને એનાલિસિસ કર્યો તો એમાંથી આમ નીકળે, આટલા ટેસ્ટ કર્યો તો એમને આમ ખબર પડે, આમ ખબર પડે, પણ સોનું એને આત્મા પણ ન પરખેતા ડિગ્રી ને કમી કે નહીં અને ઓલાને ભલે કાંઈ ખબર નહીં, પણ સોનો આપો પુત્ર આપે તરત એમ કે આ સોનો છે. નિર્ણય કરવો એ બહુ સુગમતાથી સમજાયથી થઈ શકે એવી ચીજ છે. ફક્ત પોતે પાત્રતામાં આવે તો મારે મારું હિત કરવું છે, પોતાની હિત બુદ્ધિ એક વાત સારી રીતે થઈ જવી જોઈએ, એક નિશ્ચય કરી લેવો જોઈએ કે મારે મારું હિત કરવું છે, આ ભાવમાં કરી લેવું છે, કરેલો છૂટકો છે પાછળ પડીને કરી લેવું છે, જ્ઞાન છે એ દર્શન નો આવૃત છે, ધંધોકાર પ્રવૃત્તિ ચાલે છે, ઇષ્ટનિષ્ઠ પણ કરે, કોઈ ચીજ ઇષ્ટનિષ્ઠ છે ને વ્યામો થી ગેરા કરે. ભાવનામાં આવીને નિશ્ચયમાં આવીને ઓળખાણની દિશામાં પ્રયત્ન કરે બહુ સુગમતાથી નિશ્ચય થાય છે, બહુ સહેલાઈ છૂટી જાય છે અને પછી પુરુષાર્થ જાગ્રત થાય છે, થવા લાગે છે. પછી જે સ્વરૂપનો નિશ્ચય થયો એ સ્વરૂપમાં મોક્ષ કરવો છે એ ભ્રાંતિ નથી રહેતી, મોક્ષ કરવો છે એને ભ્રાંતિ બધી ક્યાં આમાં મોક્ષ કરવો, આ તો પહેલેથી જ વિશ્વનો સ્વાર્થ શુદ્ધ છે, આમાં મોક્ષ કરવાનો પ્રશ્ન ક્યાં છે? આમાં એટલે મારામાં મારામાં મોક્ષ કરવો એવી ભ્રાંતિ મને કેમ હોય? તો જો શું છે મોક્ષ થશે તો ઠીક છે, થશે એના સ્વકાળમાં ચાલશે, સ્વકાળ એટલે અલ્પકાળ, અલ્પકાળ એટલે સ્વકાળ કે નાની કેવું થશે તો એને કાંઈ ઉતાવળ જોવાનો પ્રશ્ન નથી, કે એનો કાંઈ મોડું કરવાનો પ્રશ્ન, એનું મોડું રીતે કરવાનો પ્રશ્ન, મારામાં કાંઈ કરવાની જગ્યા નથી. અત્યારથી મારે કોઈ કરવું કરાવવું નથી, આવે છે ને પત્રો પર ના કરાવના, ગુરુદેવનો આ ઉદ્દેશ આત્માની વાત કહેતા જાય છે, ભક્તિ છે ગુરુદેવ નામે ચવાતા જાય છે, કુદરતી છે. ગુરુદેવના સમાગમમાં સૌંદર્યમાં આટલી બધી ભક્તિવાળા વ્યક્તિ હશે કોઈને ખબર નથી પડી, કેમ કે બાહ્ય ચેષ્ટાનો કોઈ આદર નથી, કોઈ દેખાવ નથી, બોલવાનું બીજી વિશેષ કોઈ ખબર પછી દેખાવ કરવાનો, પત્રોમાં ભક્તિ સમાતી નથી. ભાવ થાય
કેટલી ગંભીરતાથી ભાવને જાળવ્યા છે. બધા ગુણો ને બધી પ્રેરણા દર્શન ખાત બધા ગુણો માં
આત્મામાં એમ પકડી કેવી રીતે વિચાર છે પ્રેક્ટિકલ સાઈડ વિચાર થી સમજી શકાય આત્મામાં લીનતા કરવાની ચારિત્ર શક્તિ છે. આ તો પ્રાર્થના વિષયમાં લીનતા કરે આત્મામાં લીનતા કરે અપર વિષયમાં કરે લીનતા કરવાની શક્તિ છે. ઉપરની લીનતા વધુ છે તો એમાંથી સ્વભાવ શક્તિને પકડવી કઠણ પડે છે. આ એની પ્રેક્ટિકલ સાઈડ છે. પ્રેક્ટિકલી અહીંથી સીધું જ પકડાય છે કેમ કે પોતાને હું પણ એમાં પકડવું છે એટલે એમાં અહંબુદ્ધિ થવી અહંબુદ્ધિ ધારણ કરવી સ્વભાવમાં અહંબુદ્ધિ ધારણ કરવી એનું નામ આસ્તિક્ય ગ્રહણ છે. અહીંયા જગ્યા છે આ જગ્યાએ એનો અવકાશ છે. મને તો ઊંધી પડેલી વાત છે આમ પણ કરવા જાય તો હું તો આમ થઈ જાય નથી. શક્તિને સમજવી એક વાત છે સમજવી એક વાત છે એનું ગ્રહણ કરવું બીજી વાત છે. ગ્રહણ કરવી આ બધું છે તફાવત છે. એટલે જયચંદજીએ તો ભાવાર્થમાં જોર માર્યો છે કે જ્ઞાન સિવાય આત્માને ઓળખાણ નહીં થઈ શકે. જ્ઞાનથી જ આત્માને ઓળખાણ થશે. આત્મને ચોક્કસ કરી શકે એટલે બીજો વિચાર કે બીજું સંશોધન નહીં કરતા. જેને સંશોધન કરીને તૈયાર કરીને આપ્યું છે એને સમજીને એને બીજો પરિશ્રમ અને સમય બચી જાય.
ઓળખાણ કરવું સરળ કીધું ઓળખાણ
કરવું સરળ કીધું સરળ છે દર્શન પ્રભાવ ઘણો છે. એટલે હિત બુદ્ધિ ક્યારે દર્શન દબાવ્યો નથી દબાવવો જોઈએ દબાવવું જોઈએ દબાણ માટે એનું તો ઓપ્શન થાય છે. દર્શન પેલો ઓપ્શન થાય છે અહીં તો ઉદય ન થાય એટલે ઓપ્શન થાય છે. અહીં તો ઉદયમાં એનો મનરસ થાય મારું મારે કલ્યાણ કરવું છે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના કરો પરિપૂર્ણ નિર્દોષ થવાનો ધ્યેય અથવા નિશ્ચય કરો અથવા મારે એક આત્મા જ જોઈએ છે ને બીજું કાંઈ આ બધો ભાવ એક સાથે ઊભો થાય પડખા જેટલા કાઢી આવો ભાવ એક સાથે ઊભો થાય એ ભાવમાં આવ્યો એટલે એનો દર્શન મનોરસ ગયો ગળી ગયો, શક્તિહીન થઈ ગયો, દર્શન નો ગયો નથી, શક્તિ એની એકદમ નબળી પડી ગઈ, એમાં જ્ઞાન નિર્માણ થાય છે. ત્યારે એનું જ્ઞાન ભૂમિકાનો, પૂર્વ ભૂમિકાનો નિશ્ચય કરી શકે એટલું સક્ષમ થાય છે, ક્ષમતા ધારણ કરે છે. મારી શક્તિ કેટલી, મારું સ્વરૂપ કેટલી, બુદ્ધિ બહુ હોય તો ઓળખાણ કરી જાય એમ નથી, ઓછામાં ઓછો બુદ્ધિ વાળો કરી શકે, સમય પંચાય નહીં. પણ આ રીતે એને પૂર્વ ભૂમિકાને નિર્મળતા આપવી જોઈએ. એટલે પોતાને કલ્યાણની ભાવનાથી સત્પુરુષના ચરણમાં જવામાં એમણે જે 225 નંબરમાં પત્ર દીધું કે જેમ સર્વજ્ઞ દેવ છે, પૂર્ણ નિમિત્ત છે, તો એ જ રીતે પ્રગટ સત્પુરુષ છે એ પૂર્ણ નિમિત્ત છે. એટલે એમણે કહ્યું આ દેહધારી રૂપે પરમાત્મા મારા માટે દેહધારી રૂપે થયા છે, એવી વાત કહી. જ્ઞાની પુરુષ પારિગ્રામ છે, એનો નીચે પારિગ્રામ છે, એમાં 3 6 મિનિટ 225 પત્ર 276 પેજ છેલ્લો પારિગ્રામ 6 મિનિટ. જ્ઞાની પુરુષ અને પરમાત્માં અંતર જ નથી, પણ એ જે કોઈ અંતર માને છે કે આ ચોથા ગુણસ્થાન વાળા છે, પરમાત્મા ત્રીજા ગુણસ્થાન વાળા, ચૌદમા ગુણસ્થાન વાળા, 225 માં પત્ર છે, 14 બુધવાર 1947 જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી, અને જે કોઈ અંતર માને છે સ્થાનનું ગ્રહણ કરે, કર્ણાનુયોગનો વિષય અહીંયા ઉભો કરે, અહીંયા કર્ણાનુયોગ ચાલતો નથી, જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ નિકટ છે, એ માર્ગનો પત્તો નહીં લાગે. ગમે એટલા હતા માર્શ શાસ્ત્રમાં, માર્ગનો પત્તો નહીં લાગે, કેમ કે ખરેખર કોઈ શાસ્ત્રમાં આત્મા વર્તતો નથી. છે આત્મા કોઈ નથી શાસ્ત્રમાં, ક્યાંય આત્મા છે? પરમાર્થ આત્મા જ્ઞાનીમાં વર્તે છે, જ્યારે શાસ્ત્રમાં આત્મા વર્તતો નથી, તેને માર્ગની પ્રાપ્તિ પરમ નિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે, અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી કોઈ કાળે કોઈ જીવને, ત્રણે કાળે. માટે સર્વ પ્રકારે, એમ અમુક મર્યાદા બાંધીને નહીં, ચૂકીને તોડીને નહીં,
સર્વ પ્રકારે,
માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ જ્ઞાનીરૂપ પરમાત્માની તેને નમસ્કાર આદિ ભક્તિથી માંડીને પરાભક્તિ એટલે છેલ્લી હરિની ભક્તિ, વધુમાં વધુ ઉત્કૃષ્ટ ભક્તિ ના અંત સુધી એક લઈએ, એટલે વધુમાં ક્યાંય આકરો પીડ્યા વિના આરાધવી, એવો શાસ્ત્રનો લક્ષ્ય છે, એવી શાસ્ત્રની આજ્ઞા છે, એવો શાસ્ત્રનું રહસ્ય છે, લક્ષ્ય છે, રહસ્ય છે. પરમાત્મા આ દેહધારી રૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે, ભક્તિ ઉગે છે, એટલે યથાર્થ ભક્તિ ઉગે છે, અને તે ભક્તિ ક્રમે કરીને પરાભક્તિ હોય છે. બસ આટલો મુદ્દો આપણને લાગુ પડે. બાકી એ વાતને સમજાવવા બધી આગળ પાછળ બધી વાત કરી છે. જે મુદ્દો છે એ આટલો છે. આ દર્શનોને બહુશૈલી પદ્ધતિથી ગાળવાનો ઉપાય, કેમ કે બીજું ડાપણ કરવા જતા અહમ પણ ઉઠ્યા, અને એ પર્યાય વૃત્તિ લઈને હજી ઊભો છે, હજી પર્યાય વૃત્તિ ટળી નથી. એટલે જે પર્યાય થશે એમાં અહમ પણ થશે. અહીંયા તો ભક્તિ પોતે જ અહમ પણ આને ટાળનારી પર્યાય છે, એટલે ત્યાં ક્યાંથી અહમ પણ થશે? કોઈ એમ કે હું બહુ ભક્તિ વાળો છું એને લાગશે, પણ કોની પાસે લાગશે? સત્પુરુષ કરતા હું જયારે ભક્તિ વાળો છું એમ લાગશે? એને તો સત્પુરુષની સાથે રહેવું છે. કોઈની સાથે એને પોતાની સરખામણી કરવી હોય તો એનું આમાં કામ નથી. એ તો નીચે જોવાની વાત થઈ ગઈ. બીજા કરતા હું સારો છું એ તો બાય બંધ કરી દેવું. કોઈ દિવસની દિશા દ્રષ્ટિ વિચાર કરતા કરવા દેવું નથી. એક અંશે એ વિચાર કરે છે. અધિક શું કેવું નીચે લીધું છે. છેલ્લી લીટી, નાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા પહેલા આવ્યો છે. અન્ય મતિમાં રાખો, ભગવદ્ગીતામાં આવ્યો છે. પછી કે નાની તીર્થંકર દેવમાં લક્ષ્ય થવા, જૈનમાં પણ પંચ પરમેષ્ટિ મંત્રમાં નમો અરિયંતાણ પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે. તો અનાદિ નમસ્કાર મંત્રમાં નમો અરિયંતાણ પહેલું આવ્યું ક્યાંથી ને એને પહેલું મૂક્યું કોણે? તો મૂકવાનો કોઈ પ્રશ્ન નથી. આ તો અનાદિ મંત્ર છે. કેમ આમ છે? એની બિલકુલ બહુ મોટો સંકેત રહેલો છે. સિદ્ધ કોઈને પ્રત્યક્ષ હોઈ શકતા નથી, અરિયંત પ્રત્યક્ષ થાય છે. આ પ્રત્યક્ષની વાત સમજાવવા માટે મહામંત્રની અંદર નમો સિદ્ધાણ ઉચ્ચ પદને બીજા નંબર પર લીધું છે, નીચ પદને પહેલા નંબર. નીચ પદને આગળ તો કે હા, એ વાત અહીંયા સમજાવે છે. સત્પુરુષ કેમ આ પ્રકરણે અહીંયા લઈએ છે કે અત્યારે કેવળી નથી, દેવગુરુ શાસ્ત્ર સત્પુરુષ ચાર નિમિત્ત છે. ગુરુ નિર્ગ્રંથ ગુરુ દેખાતા નથી સેંકડો વર્ષ. શાસ્ત્રમાં પરમાર્થ આત્મા છે એને તને ખબર નથી પડી, ભૂલ કરીશ તો શાસ્ત્ર નહીં કે તારે અહીંયા ભૂલ થઈ હવે એક સરખું તરવા માટે નિમિત્ત હતો એક સરખું છે. જેટલું નિર્ગ્રંથ ગુરુમાં નિમિત્તત્વ છે એટલું જેટલું સર્વનિર્ણયમાં છે એટલું એક સરપુરુષમાં છે. તું બચી જઈશ તો 100 એ 100% બચીશ, ચાહે બચાવનાર નિમિત્ત તરીકે સર્વજ્ઞ દેવ હોય, ચાહે બચાવનાર નિમિત્ત તરીકે નિર્ગ્રંથ ગુરુ હોય, ચાહે બચાવનાર તરીકે ચોથા સંસ્થાન તું બચીશ તો 100 એ 100%. તારામાં કાંઈ ઓછા મૂકવું બચવાનું નહીં થાય. નિમિત્ત ભલે નાનું મોટું હોય તારે એની સાથે કાંઈ બહુ આખા પત્રો પત્રોમાં જે સત્સમાગમ સત્સંગની મહિમા કરવા પાછળ દર્શનોને મોક્ષનું જીવ સહેલાઈથી દબાવીને સ્વરૂપ નિશ્ચિત કરી શકે એ એક જ હેતુથી એમણે ઠામ ઠામ વાત કરી આખા ગ્રંથની અંદર 254માં તો સ્પષ્ટ વાત છે. માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે એમ અમે જાણીએ છીએ. આ રૂપની અલ્પ પણ શુભેચ્છા, પરમ દૈન્યતાની ઓછાઈ અને પદાર્થ અનિર્ણય. તો જે પરમ દૈન્યતાની ઓછાઈ છે, દૈન્યતા એટલે વિનય, દિન પણ વિનય, એનો વર્ણન કરતા એમ કે છે કે સત્પુરુષ માર્ગ પરમેશ્વર બુદ્ધિ. શું લીધું? સત્પુરુષમાં છદમસ્તની બુદ્ધિ નહીં, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ, તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. કોને? મુમુક્ષુ માટે. મુમુક્ષુને આ પરમ ધર્મ છે. મોક્ષ કરતા પણ સત્સમાગમ અમને પ્રિય છે, એના જેવી વાત છે. એનો પરમ ધર્મ લીધો. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે. અને એ બુદ્ધિ એટલે એવી બુદ્ધિ, પરમ દૈન્યત્વ એટલે પરમ વિનયને સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. એટલે ક્યાંય એને અહંકાર થવાનો પ્રશ્ન નથી. બીજા કરતા હું ઊંચો એ વાત ન રહી અહીંયા, એ કાઢવું છે પર્યાય બુદ્ધિથી. અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે એ પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે, એટલે કે એવું પ્રગટ થતું નથી પરમ વિનય સત્પુરુષ પ્રત્યે, ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધ યુક્ત હોય છે, રોકાયેલી હોય છે. એ યોગ્યતા રોકાઈ જાય છે ત્યાં સુધી એને પ્રતિબંધ છે, એને અવરોધ ઉભો છે. અને એ અવરોધ ટાળશે ત્યારે પત્તો નથી, ત્યાં સુધી પત્તો. ત્રણ કારણમાં એમ કહ્યું છે. અધિક શું કહીએ, અનંત કાળે એ જ માર્ગ છે. પહેલું અને ત્રીજું કારણ જવાની માટે બીજા કારણને હાનિ કરવી, એટલે આ લોકની અલ્પ પણ સુખેચ્છાનો ભાવ ટાળવો હોય, અને પદાર્થનો અનિર્ણય વર્તે છે અને નિર્ણય કરવા માટેનો અનિર્ણય ટાળવો હોય, તો એને બીજા કારણની હાનિ કરવી. એટલે પરમ વિનયની ઓછપ છે નથી, એની તો વાત જ નથી. એ વિમુખ વર્તે છે, વિરુદ્ધ વર્તે છે, ચર્ચાનો વિષય નથી. ઓછપ છે એને પછી તારી ક્ષતિ દૂર કરી નાખવી, એ કારણની હાનિ કરવી. અને મહાત્માના યોગે તેના અલૌકિક સ્વરૂપને ઓળખવું, એની અંતર પરિણતિને ઓળખવી, ઓળખવા ન ઓળખાય ત્યાં સુધી ઓળખવાની પરમ તીવ્રતા રાખવી. તો ઓળખાશે, કેમ ઓળખાશે એનો રસ્તો દેખાડી દીધો. પરમ તીવ્રતા રાખવી તો ઓળખાશે. ગેરેન્ટેડ વાત છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. ન ઓળખાતું હોય તો પછી પોતે મુમુક્ષુતામાં આવ્યો નથી, પાત્રતામાં આવ્યો નથી, યોગ્યતામાં આવ્યો નથી. નેત્ર એના નેત્રો ઓળખ્યા વિના એમ વાત. એક એક પત્રમાં કેટલું ભર્યું છે. નીચે લખે છે, અમે આમાં ઘણો ગૂઢ શાસ્ત્રાર્થ પ્રતિપાદન કર્યો છે. આ પત્રમાં આ વાત નાખી, શાસ્ત્રનું રહસ્ય અમે આની અંદર કહી દીધું છે. તમે વારંવાર વિચારજો, યોગ્યતા હશે તો અમારા સમાગમમાં આ વાતનો વિસ્તારથી વિચાર બતાવશું. આ વિસ્તારમાં જઈને પત્રમાં કેટલું લખી ગયા.
દેવાદિદેવ શ્રીમંદરમ ભગવાનનો જય હો પરમ કૃપાળુ.